આપણી આજની વિચારણામાં પાનું 303 ગાથા 29 ગાથા લેવડાવું છું, સાથે લેજો. તો અથવા નિશય નય ગ્રહે માત્ર શબ્દની માય લોકે સદ વ્યવહાર ને સાધન રહે
ટીકા અથવા સમયસર કે યોગવાસી જેવા ગ્રંથો વાંચી તે માત્ર નિશ્ચયને ગ્રહણ કરે, કેવી રીતે ગ્રહણ કરે? માત્ર કહેવા રૂપે ગ્રહણ કરે, અતરંગમાં તથા રૂપ ગુણની કશી સ્પર્શના નહીં, અને સદગુરુ સત્શાસ્ત્ર તથા વૈરાગ્ય વિવેકાદી સાચા વ્યવહારને લોપે, તેમજ પોતાને જ્ઞાની માની સાધન રહિત વર્તે. શાસ્ત્રોમાં જે પ્રતિપાદન થયું છે તે આ જીવ માત્ર વાંચી જાય છે, પરંતુ તેનો મૂળભૂત આશય સમજતો નથી. એક વખત એવું થયું કે એક ભાઈ યોગ વશિષ્ઠ વાંચતા હતા. જગત થયું નથી, જગત છે જ નહીં, બન્યું જ નથી વગેરે. તે વખતે તેણે ઉઘરાણી લેવા મુનિમને મોકલ્યો હતો. તે ઉઘરાણી ન પતવાથી પાછો આવ્યો. શેઠે કહ્યું, તું ઉઘરાણી લીધા વગર જીવતો પાછો કેમ આવ્યો? મુનિમે કહ્યું, શેઠજી, જગત છે જ નહીં તો ઉઘરાણી ક્યાંથી હોય? જગત છે જ નહીં આવું જે શેઠ બોલે છે તે શુષ્ક જ્ઞાન છે. જ્ઞાન આંતરિક અવસ્થા છે, અંદરમાં થતી ઘટના છે. સમયસર યોગવાસી વગેરે ગ્રંથો વાંચીને નિશ્ચયને ગ્રહણ કરે, પરંતુ કેવી રીતે? તો સ્પષ્ટતા કરી કે માત્ર શબ્દોમાં વાણીમાં, પરંતુ વર્તનથી નહીં. શબ્દોમાં બોલે છે કે આત્મા અજર અમર અવિનાશી છે, જન્મતો નથી મરતો નથી, પરંતુ રસ્તામાં સામે કૂતરું દેખાય છે તો ભાગે. કેમ ભાગ્યો? તો કહેશે કે કરડી જાય તો. પણ અલ્યા, તું કહે છે કે આત્મા અજર છે, અમર છે, જન્મતો નથી મરતો નથી અને પાછો ડરે છે, તો કહે કે એ તો બોલાય. કોઈનું મરણ થયું હોય અને બેસણામાં જાય તો કેવી ડાઈ ડાઈ વાતો કરે કે ભાઈ, જગતમાં કોણ કાયમ રહ્યું છે? શરીર મરે છે, પરંતુ આત્મા તો અવિનાશી છે. સાંભળનારને એમ લાગે છે આ તો ઘણો જ્ઞાની લાગે છે, પરંતુ તેને ઘર ઘેર કંઈ થાય તો ખબર પડે. લોકો તેને છાનો રાખે તો કહેશે, મને ખબર છે તું બીજાને બોધ આપતો હતો, પરંતુ તારે ઘેર થયું ત્યારે સમજણ ક્યાં ગઈ? તારો નિશ્ચય નહીં ક્યાં ગયો? શાસ્ત્રો કહે છે કે આ સમજણ માત્ર શબ્દની માય. સંત જ્ઞાનેશ્વરજીએ એક ઠેકાણે કહ્યું છે, બોલાયાચી ભાત અને બોલાયાચી કઢી કોણ તૃપ્ત જાલા. અહીં એમ કહેવું છે કે મહેમાન ઘેર આવ્યા, તમે જમવા થાળી આપી, પછી એમ કહો કે લો લાડુ, લો મોંધા, લો દાળ, લો ભાત, પરંતુ ભાણામાં પીરશો નહીં તો ખાય શું? આવું જમીને કોણ તૃપ્ત થયું?
આમ માત્ર નિશ્ચય નહીં વાતો કરીને કોણ પોતામાં ઠર્યો અને કોણ સ્વરૂપમાં ગયો, કોણ સ્થિર થયો, કોણ નિર્વિકલ્પ અને જ્ઞાતા દ્રષ્ટા થયો, કોણ સાક્ષી થયો અને કોનો અહંકાર અને કોના વિકારો ગયા? કુછ નહીં હુઆ, જગત આખું શબ્દોમાં રમે છે. નિશ્ચય નહીં સાવ સાચો છે, પરંતુ પરમાર્થિક રીતે તેને સ્વીકારી જીવનમાં ઉતારવો પડે, જીવનમાં પ્રગટ કરવો પડે. ભગવાન બુદ્ધ ભિક્ષુકને કહેતા કે પહેલા તમે સ્મશાનમાં જઈને 6 મહિના ધ્યાન કરો. પહેલા દિવસે જાઓ, પછી રાત્રે પણ જાઓ. તમને કોઈ કહે કે આત્મા અજર છે, અમર છે, સ્મશાનમાં જઈ ધ્યાન કરો તો શું જવાબ આપો? કૃપાળુ દેવે ગાયું કે એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો. આવી અવસ્થા આવી હોય, સાક્ષાત્કાર થયો હોય તો તત્વ અંદરમાં પ્રગટ થયું કહેવાય. શાસ્ત્રોમાં નિશ્ચય નહીં, વ્યવહાર નહીં વગેરે નયોથી વર્ણન આવે છે. ભય આત્મા અજર અમર અવિનાશી છે, કર્મ રહિત છે, રાગ દ્વેષ રહિત છે, કસાય અને ભાવ કર્મોથી રહિત છે, ખરી વાત, પરંતુ એ વર્ણન છે અને એવી અવસ્થા જીવનમાં અનુભવવી તે જુદી વાત છે. શબ્દો જુદી વસ્તુ છે, માત્ર શબ્દોથી અનુભવ ન થાય, શાબ્દિક પ્રત્યક્ષ થાય. અનુભવ તેને કહેવાય કે જ્યારે તેનો નિશ્ચય કરે, તેને અંદર ઉતારે, અંતરંગમાં તથારૂપ ગુણની સ્પર્શના હોય.
અથવા નિશ્ચય નહીં ગ્રહે માત્ર શબ્દની માય. અંબાલાલભાઈનો વાક્ય છે કે સમયસાર જેવા ગ્રંથો વાંચીને નિશ્ચય નહીં ને કેવા રૂપે ગ્રહણ કરે, પણ અંતરમાં તથારૂપ ગુણની કશી સ્પર્શના નથી, ટચ નથી, અનુભવ નથી, એવી અવસ્થા આવી નથી. સાક્ષી ભાવની વાત કરે પણ સાક્ષી ભાવ નથી. નાતા દ્રષ્ટા ભાવની વાત કરે પણ નાતા દ્રષ્ટા થયો નથી. વસ્તુ મિથ્યા છે, નાશવંત છે એ વાત કરે. વાત કરીને ઊભો થાય અને સ્લીપર ખોવાઈ જાય તો મજા જુઓ. મારા સ્લીપર ક્યાં ગયા? હમણાં તો કહેતો હતો ને કે આ બધું નાશવંત છે અને મૂકીને જવાનું છે, તો આ સ્લીપર ગયા છે. પરંતુ તું તો છો ને, પરંતુ તેને અંદરમાં ક્લેશ થાય છે, કારણ કે એને માત્ર શબ્દો ભેગા કર્યા છે, અનુભવ નથી. એવી અંતરંગ દશા પ્રાપ્ત થઈ નથી. શબ્દ જ્ઞાન અને દશા એ બેનો તાલમેલ જોઈએ. પ્રેમની વાત કરતા હોઈએ તો અંદર પ્રેમની અવસ્થા અને બહારમાં પ્રેમની અભિવ્યક્તિ એ બંનેનો તાલમેલ જોઈએ. વાત ઘણી ઊંચી પણ તાલમેલ નહીં, તેને કહેવાય છે વિસંવાદિતા. વાત કરે નિશ્ચય નહીં માત્ર શબ્દોમાં, પણ અંતરંગમાં તથા પ્રકારની અવસ્થા નથી. ત્રીજી વાત, સાથે સાથે એ શાસ્ત્રો વાંચ્યા પછી મોટું જોખમ ખેડે છે. સમયસર આદિ શાસ્ત્રો વાંચ્યા પછી શબ્દોમાં નિશ્ચય નહીંનું વર્ણન કરે છે. જ્યારે વર્ણન કરતો હોય ત્યારે મોઢું એટલું બધું ગંભીર હોય, આંખો ગંભીર હોય, હાથ પગ સ્થિર હોય, એમ લાગે કે આ અંદર ગયો કે શું, પણ એ અંદર ગયો નથી. આ તો ખરું, પણ તે સદવ્યવહારનો લોપ કરે છે. સદગુરુ, સત્શાસ્ત્ર, વૈરાગ્ય, સ્વાધ્યાય, ભક્તિ, મંત્ર જાપ, પરમાત્માની પૂજા, સાધુ સંતોની સેવા, તીર્થોની યાત્રા, આ સદવ્યવહાર છે તેનો નિષેધ કરે છે. નિશ્ચય નહીંની અવસ્થા પ્રાપ્ત થયા પહેલા, એવી અવસ્થા આવ્યા પહેલા જો વ્યવહાર છોડે તો નિશ્ચય નહીં પ્રાપ્ત થતો નથી અને વ્યવહાર પણ રહ્યો નથી. તે અવસ્થા પ્રાપ્ત થતા વ્યવહાર છૂટી જશે, એને છોડવાની જરૂર નથી. આ તો બંને ખોયું, ન ઈધર કે ન ઉધર કે. અને આવું ખોવાનું કામ આ નિશ્ચય નહીંની વાત કરનારા કરતા હોય છે. આ શુષ્ક વાતો જ છે.
આગળ
છેલ્લી વાત, પોતાના જ્ઞાનના કારણે પોતાને જ્ઞાની માન્યા પછી એમ કહે છે કે અમારે સાધના કરવાની કોઈ જરૂર નથી, કારણ અમે જ્ઞાની, અમારે કંઈ રાત્રિ ભોજનનો ત્યાગ કરવો પડે કે કંઈ વિવેક રાખવો પડે નહીં. કોણ ખાય છે? અમે તો જ્ઞાની છીએ. કોણ ખાય છે? શું તું ખાય છે? ભોજનમાં માટીનો લોંદો હોય અને બીજી બાજુ બુંદીનો લાડુ હોય તો તું શું ખાઈશ? માટી અને બુંદી તારે તો બંને સરખા, બંને પૂજગલ છે, બંને જુદા નથી. છતાં તું માટી નહીં ખાય પણ બુંદી જ ખાઈશ. આ જ્ઞાની નથી, આ દંભ છે, મિથ્યાચાર છે. પોતાની જાતને જ્ઞાની માનવાની ટેવ છે, જ્ઞાની મનાવવાની ટેવ છે. નિશ્ચય નહીં શબ્દોમાં ગ્રહણ કર્યો, સદવ્યવહારનો લોપ કર્યો, પોતે સાધન રહિત થયો, આ નિશ્ચયની અવસ્થા પ્રાપ્ત થઈ નથી, તેને કારણે તેણે બધું જ ખોયું. આવી અવસ્થામાં જે જીવે છે તેને કહેવાય છે શુષ્ક જ્ઞાની. શાસ્ત્ર વાંચજો, ના નથી. આત્મસિદ્ધિ કંઠસ્થ કરજો, ના નથી. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, ગાજો તેની, ના નથી. આત્મા અસંગત અસંગ છે, સંગ રહિત છે તેમ બોલજો, એને ના નહીં. પણ સાથે અનુભવ કરજો. એકલા બોલવાથી કામ નહીં થાય, અને અનુભવ નહીં થાય તો બોલેલું માત્ર વાણીમાં રહેશે, માત્ર વાણી તમને નહીં બચાવે. આવી અવસ્થા આવતા પહેલાં સદવ્યવહાર કે સદગુરુને છોડશો નહીં, સ્વાધ્યાય ભક્તિને છોડશો નહીં, ભગવાનની મૂર્તિ છોડશો નહીં, તપ ત્યાગ વૈરાગ બધું છોડશો નહીં. આ બધું છોડશો અને અંદરની અવસ્થા આવી નથી તો ભીતર ગયે નહીં, ઓર બહાર કા સબ છોડ દયા, અબ ક્યા હોગા. આવી અવસ્થામાં તમે ન મુકાવ માટે પરમ કૃપાળુ દેવે આ રેડ સિગ્નલ લાલ બત્તી ધરી છે કે આને જ્ઞાની કહેવાય નહીં. આત્મજ્ઞાનની શ્રવણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે આનંદનજી, કેટલા પ્રકારની જ્ઞાની પુરુષોએ વાત કરી. આવતીકાલે 30મી ગાથામાં થોડું રિપીટેશન છે, પરંતુ જુદી ભૂમિકામાં આ 30મી ગાથામાં વાત કરવી છે. ત્યારથી પછીની બે ગાથામાં મતાર્થીના લક્ષણો પૂરા થશે, તે આત્માર્થીના લક્ષણોનો પ્રારંભ થશે. ધન્યવાદ. આટલી ધીરજથી સાંભળ્યું તે બદલ દરેકના અંતકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
આત્મસિદ્ધિ શાસ્ત્રને વિચારણા ચાલે છે, કયા ભાગની વિચારણા ચાલે છે? મતાર્થીના લક્ષણો, મતાર્થીના લક્ષણો. મતાર્થી કોણ? ક્રિયાજળ અને શુષ્ક જ્ઞાની બે. જે પહેલા ભાગમાં મૂક્યું કે આત્માર્થી જીવો છે, એના બે ભાગ પડે છે, એક જળ ક્રિયાજળ અને બીજો શુષ્ક જ્ઞાની, બે મતાર્થી છે. અને બંનેને સમજવા, બંનેનું સ્વરૂપ સમજવા આ મતાર્થીના લક્ષણમાં આ બધી ગાથાઓ આપી છે. એટલે મતાર્થીની ગાથાઓ એ જુદો વિષય નથી, પણ જે ક્રિયાજળ કીધો, જે શુષ્ક જ્ઞાની કયા, એનું સ્વરૂપ મતાર્થીનું છે, એ આત્માર્થી નથી, એને આત્માર્થ પ્રાપ્ત થાય એમ નથી, એમાં આત્માર્થનો નિવાસ નથી. એટલે કૃપાળુદેવને કરુણા ઉપજે છે અને આ બંનેનું ઓળખાણ કરાવવું છે. તો પ્રારંભની અંદર તો પેલું ઓળખાણ તો આપી દીધું કે બાહ્ય ક્રિયામાં રાચતા અંતરભેદ ન કાંઈ, એને કંઈ અંતરભેદ નથી. શેનો નથી? તો ગુરુ તત્વનો નથી, દેવ તત્વનો નથી, એને શાસ્ત્રનો ભેદ નથી અને ક્રિયા સંબંધી કોઈ ભેદ નથી. આવો મતાર્થી એ ક્રિયાજળ છે. હવે જે મતાર્થીની વાત કરે છે, મતાર્થી નંબર ટુ, એ આવે છે શુષ્ક જ્ઞાની. આ એની ગાથા પહેલી, એની પણ ચાર ગાથા આવશે. એની આ ધર્મતત્વ સંબંધી ભૂલની અંદર તો શું કહે છે, શું ભૂલ છે? અથવા નિશ્ચય નય ગ્રહે માત્ર શબ્દની માય, લોપે સદવ્યવહારને સાધન રહિત થાય. 29મી ગાથાનો પ્રારંભ થાય છે અને એમાં કહે છે કે પહેલું લક્ષણ એનું શું આવ્યું? પેલા એ નિશ્ચયને એના શાસ્ત્રો વાંચે છે અને એમાંથી જે ગ્રહણ કરે છે એ શાસ્ત્રોની અંદર નિશ્ચયને એનો ગ્રંથ હોય તો એમાં શું આવે? નિશ્ચયની વાતો આવે, એકાંતની વાતો આવે, એ પકડી લે અને એને ઊંચી માને. એ જાણે હું બધું જ જાણું છું ને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જ્ઞાન એનો અભ્યાસ મેં કર્યો છે. અને એ પછી ગ્રહણ તો થાય નહીં, સમજ નથી, પોતાની પાસે પ્રજ્ઞા નથી, સમજ નથી, વિવેક નથી. હવે વિવેકની મૂડી ન હોય અને ગમે તેવું ઉચ્ચ શાસ્ત્ર આવે તો શું થાય? વિવેકની મૂડી ન હોય અને હાથમાં રત્ન આવે તો શું થાય? પથ્થરો સમજીને ફેંકી દે. ગમે તેવું અમૃતરૂપી ઔષધ આવે પણ વિવેક ન હોય તો ઢોળાઈ જાય, ઢોળી નાખે. એટલી બધી મહત્વની વાત છે કે જીવ ઘણીવાર આવી પોતાની અહમ પ્રેરિત ભ્રમણાથી આવા બધા શાસ્ત્રો, એટલે ટીકામાં જ લખ્યું, અંબાલાલભાઈ જ પકડી દીધું કે કૃપાળુ દેવને વાત શું કહેવી છે, કે સમયસર યોગ વાસિષ્ઠ જેવા ગ્રંથો વાંચી અને માત્ર નિશ્ચય નહીંને ગ્રહણ કરે, એકાંત પકડે, વાતની એક જ પડખું પકડે અને આ બધા શબ્દો એ ગ્રહણ કરે. શબ્દમાં બધી વાત રહે, સમજણમાં ન આવે. શાસ્ત્રનું વાંચન કરીએ, સ્વાધ્યાય કરીએ, ઉપદેશ સાંભળીએ, સત્પુરુષનો બોધ સાંભળીએ, તો શબ્દમાં એ બોધ છે કે સમજણમાં આવવો જોઈએ? બોધ છે એ શબ્દમાં કીધો, જ્ઞાનીઓએ કીધો, સત્પુરુષે કહ્યો, લખ્યો, કોઈએ વાંચ્યો, એ બોધ એને શબ્દમાં પકડવાનો છે કે સમજણમાં પકડવાનો છે? બસ આ સમજણમાં બોધને પકડતો નથી. આ શુષ્ક જ્ઞાનીનું લક્ષણ કે જે કંઈ વાત પકડે છે એ શેમાં પકડે છે? શબ્દમાં પકડે, સમજણમાં નહીં. શબ્દ અને શબ્દમાંથી સમજણમાં જવા માટે શું કરવું? મનન ચિંતન વિના ન જાય. એની પાસે જે એની સંજ્ઞા છે, બુદ્ધિ છે, વિચારણા છે, વિચાર શક્તિ છે, એ વિચાર શક્તિથી શબ્દનો જો એ વિચાર કરે તો એ શબ્દનો સાર પકડે, શબ્દનું સત્વ પકડે, સદ્વનો આશય પકડે, શબ્દ પાછળનો ભેદ પકડે, એ વિચારમાં જાય. તો વિચાર દ્વારા, વિચારના માધ્યમથી શબ્દ એને સમજણના રૂપમાં પરિણમે, નહીં તો એની પાસે શબ્દો ઘણા છે અને સમજણ ઓછી. શબ્દમાં આખી ડિક્શનરી છે અને શબ્દ સમજણમાં ઝીરો છે. આત્મસિદ્ધિનો પ્રારંભ શેમાં થયો? સ્વરૂપ. હવે આ કંઈક મેં સ્વરૂપના તો આટલા બધા શાસ્ત્રો વાંચ્યા છે, સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય, આ બધા સ્વરૂપના સાધનો શાસ્ત્રો એણે વાંચ્યા અને કૃપાળુ દેવે લખ્યું કે સ્વરૂપ સમજો નહીં, એણે વાંચ્યું. સ્વરૂપ એ સમજો નહીં પણ એને વાંચ્યું. જીવની એટલી બધી મોટી ભૂલ છે, એટલી ભૂલ રહી જાય છે. એટલે હવે જે મતાર્થીના લક્ષણો ચાલે છે એ શુષ્ક જ્ઞાનીરૂપ જે મતાર્થી છે એના ચાલે છે. એ જ્ઞાન છે એ તો એની આંતરિક અવસ્થા છે. એટલે એના શબ્દોના સરસ મજાના ઉદાહરણો આપ્યા છે કે ઉઘરાણી કરવા ગયો તો કે જગત છે નહીં, તો પછી ઉઘરાણી ક્યાંથી થશે? જો જગત મિથ્યા હોય તો આપણે કોઈ પાસે પૈસા માગીએ છીએ એ પણ નથી. આ ચાલ્યા કરે છે આવું જગતની અંદર, વ્યવહારની અંદર વસ્તુ નથી. ઉદાહરણ આપે છે કે બધું એક છે, બધા પૂતગલ છે, તો કે બુંદીનો લાડવો અને માટીનો લોંદો પડે શું ખાઈશ? બુંદીનો લાડવો ખાઈશ કે માટીનો લોંદો ખાઈશ? અને તારા શબ્દોમાં શું છે? બધું પૂતગલ છે, જળ છે, જળ. અરે વ્યવહાર તારામાં ન આવે, સમજણ તારામાં ન આવે કે પૂતગલનું સ્વરૂપ શું છે, આહાર વર્ગણાના પૂતગલ છે કે ભૂમિ વર્ગણાના પૂતગલ છે, કર્મ વર્ગણાના પૂતગલ છે કે ધાતુ વર્ગણાના પૂતગલ છે, એ જો તને સમજ ન પડે તો તું પૂતગલ પૂતગલ ઠોકાઠોક મેંડો ગમે ત્યાં જાય, ક્યાં તો બધી પૂતગલની વાત છે, પૂતગલના ખેલ છે, બધું બરાબર, પણ પૂતગલના પ્રકાર છે એનું શું? એ પ્રકાર તને વિચાર કર્યા વિના પકડાશે નહીં. શબ્દ મળશે, શાસ્ત્રમાંથી મળશે, ઉપદેશમાંથી મળશે, શ્રવણથી શબ્દ મળશે, પરંતુ બોધ, સમજણ, સમજણ શેમાંથી મળશે? વિચાર નહીં કરો તો સમજણ નહીં મળે. કૃપાળુ દેવનું જબરજસ્ત વાક્ય આ 21મી સદીનું છે કે કર વિચાર તપન. ન જ્ઞાન યોગ આવ્યો, ન જપ યોગ આવ્યો, ન તપ યોગ આવ્યો, ન હઠ યોગ આવ્યો, કોઈ પણ પ્રકારના કેટલા યોગ અત્યાર સુધી બધા બધા આચાર્યોએ યોગ કીધા કે આ યોગ કરો, આ યોગ કરો, આ યોગ કરો. આ એક પુરુષે એવો યોગ આપ્યો કે જે વિચારો, શરીરના કયા ભાગથી કરવો? હાથથી કરવો, પગથી કરવો, પેટથી કરવો? વિચાર યોગ શેનાથી કરવો? કેટલી જબરજસ્ત. બાકીની બધી ક્રિયાઓની અંદર કંઈ ને કંઈ આવે, કે ભાઈ શ્રીમદ રાજચંદ્રજીએ તમને માર્ગ શું બતાવ્યો છે? તેણે કહ્યું વિચાર કરો, વિચારથી તું પામી જઈશ. શું પામી જઈશ? અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાદ સ્વરૂપ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ. સાહેબ, આવી અદ્ભુત આશ્ચર્યજનક વાતો, એ તે તું છો આ બધું, કર વિચાર તો. સાહેબ, આ બધું મેળવવા માટે મારે શું કરવું? કયા શાસ્ત્રો વાંચવા? કયા ગુરુને સાંભળવા? કેના વ્યાખ્યાનમાં જવું? શબ્દ મળશે તને બધેથી, પણ વિચાર તો તારો પોતાનો જ હશે. તું વિચાર નહીં કર જ્ઞાનીની વાણીનો, શાસ્ત્રના શબ્દોનો, તો અથવા નિશ્ચય નય ગ્રહે માત્ર શબ્દની માય, લોપે સદવ્યવહારને. અને બીજી ભૂલ શું કરે છે? સદવ્યવહારને લોપ કરે છે. સદવ્યવહારને લોપ કરે છે એટલે હવે અમારે કોઈ ક્રિયાની જરૂર નથી, કારણ કે અમને ખબર પડી ગઈ કે આત્મા કંઈ ખાતો નથી, આત્મા પીતો નથી, કોઈ ક્રિયા આત્મા કરતો. પાપ કોણે કર્યું? તો કે દેહે કર્યો, શરીર તો જડ છે. અરે ભાઈ, આત્માની હસ્તી વિના દેહ પાપ કરી શકે ખરો? આત્માની અનુપસ્થિતિ હોય તો દેહથી કોઈ અધર્મ થાય ખરો? તો કરનાર અંદર છે, અદ્રશ્ય છે, અરૂપી છે, પણ છતાં ચેતના કોની? આ જડ શરીરને ચલાવવાની, પ્રેરણા કરવાની, ચેતવાની આ પ્રેરણા કોની? તો એ બંધ, એનો ભાવ થયો વિષમ ભાવ, એ પ્રેરણા થઈ એટલે શરીરે એ ક્રિયા કરી અને એની અંદર બંધ પડ્યો. બંધ પડ્યો આશ્રવના કારણે પડ્યો, પરંતુ એ શરીરે પોતાની મેળે પાડ્યો. આત્મા ન હોત તો શરીર બંધ કરત? જીવ નીકળી ગયો, હવે એ કેટલા કર્મો કરશે? એ શરીરમાં કર્મ કરવાની તાકાત શું? તો આ નિશ્ચય નહીં વાળો એમ કહે કે બધું પાપ તો શરીર કરે છે ને, આત્માને શું? આત્મા ક્યાં કંઈ કરે છે? અને એવી ગાથા બોલશે સમયસારની કે આત્મા કરો તે કેમ, જ્ઞાન સિવાય આત્મા શું કરે છે? અરે ભાઈ, આ શરીરની ચાલના આત્મા કરે છે, શરીરની ક્રિયા આત્મા કરે છે. આત્માના અસ્તિત્વ વિના શરીરની કોઈ ક્રિયા થતી નથી. જો થતી હોય તો બાપા મરવા પડ્યા છે અને દેહ છૂટે છે, છૂટી ગયો અને એમ કે ઊભા રહ્યો, હજી અંતિમ વિધિ કરવી નથી. બાપાને ભજીયા બહુ ભાવતા હતા, અડધો કિલો લ્યાવ અને ખવડાવ, ખાશે? કારણ કે અંદરથી શરીરમાંથી આત્મા નીકળી ગયો, પણ શરીર તો પડ્યું છે, ખાય છે તો શરીર. તું જિંદગીભર એમ જ કહેશ કે શરીર ખાય છે ને, મારે શું? હવે પણ શરીરને ખવડાવ ને, નથી થતું. વિવેક ન હોય ત્યાં એકેય વાત આવેલી. કૃપાળુદેવ કહે છે, શુષ્ક જ્ઞાની જ્ઞાની છે પણ વિવેક નથી. શબ્દોનો ભંડાર છે એ જ્ઞાની છે, એ બોલવા બેસે તો બે કલાક સુધી બોલે આત્મા ઉપર. વિવેક શૂન્ય, વિવેક જરાય નહીં. એટલી અદ્ભુત વાત મૂકી કે એથી કરીને આવા શાસ્ત્રોના વાક્યો મૂકે, પણ તાલમેલ નથી. શેનો તાલમેલ નથી? એ જે નિશ્ચય નહીંના શબ્દો બોલે છે અને એનો જે વ્યવહાર છે પરમાર્થલક્ષી, એ બેનો તાલમેલ નથી. પરમાર્થલક્ષી વ્યવહારનો એ લોપ કરે છે. એનામાં એક આ પ્રકારનું અભિમાન આવ્યા પછી શબ્દોનું, જ્ઞાનનું, ઉપદેશનું, બોધનું, શાસ્ત્રનું અભિમાન આવ્યા પછી એ શું કરે છે કે સાધનરૂપી જે ક્રિયા છે એ હવે મારે કાંઈ જરૂર નથી, અમે તો જ્ઞાની થઈ ગયા. જ્ઞાનીને જાણે કાંઈ પાપ લાગે જ નહીં, પણ શબ્દ જ્ઞાનીની વાત હોય તો એ લાગુ નથી પડતી. પણ જેને જ્ઞાન અંદર ઘટના ઘટી છે, એવો જે જ્ઞાની છે કે જેના તમામ વૃત્તિઓ શાંત થઈ ગઈ છે, આની વૃત્તિઓ પ્રબળ છે અને શબ્દમાં જ્ઞાન છે, તો આ જ્ઞાન એને સહાયકારી થતું નથી. કર્મબંધ થયા કરે છે, કર્મબંધ ચાલુ જ રહ્યા કરે છે. એટલે કે જે સાધન રહિત થાય, થયું શું? કે એણે આ નિશ્ચય નયની વાણી સાંભળીને એની પાસે શુદ્ધ વ્યવહારનું જે સાધન હતું એ સાધન એને છોડી દીધું. હવે સાધન વિના સાધના કેવી રીતે થાય? જેની પાસે સાધન નથી એ સાધના કરવાનો જ નથી, શું કરશે સાધના? મોટામાં મોટી આ એની અવસ્થા. હવે છઠ્ઠું પદ આત્મસિદ્ધિનું છે એ શું છે? મોક્ષનો ઉપાય સાધન છે. કૃપાળુ દેવે આત્મસિદ્ધિ પૂરી કર્યા પછી એક ગાથા લખી. શું લખ્યું? સાધન સિદ્ધ દશા અહીં કહી સર્વ સંક્ષેપ, ષટપદ સંક્ષેપમાં ભાખ્યા નિર્વિક્ષેપ. અમે અહીંયા સિદ્ધ દશા, આત્મસિદ્ધિ સિદ્ધ દશા કીધી, સાધન દશા પણ કીધી છે. સાધન દશા વિના સિદ્ધ દશા પ્રાપ્ત થાય નહીં. હવે આ શુષ્ક જ્ઞાની સાધન દશા ગુમાવે છે, સાધન રહિત થાય. સાધન દશા રહિત થનારો સાધક મટી જાય છે. એ શાબ્દિક વાત કરનારો ભડભડીઓ વાતોડીઓ છે, એની કોઈ સાધના જીવનમાં નથી. છઠ્ઠું પદનો લોપ કર્યો એણે આત્માના. સમ્યક દર્શનના છ પદ, ષટપદ, એમાં લખ્યું છે કે ષટપદના ષટ પ્રશ્ન તે પૂછ્યા કરી વિચાર, તે પદની સર્વાંગતા મોક્ષ માર્ગ નિર્ધાર. હે જીવ, તે સરસ મજાના પ્રશ્નો કર્યા છે, છ પ્રશ્નો કર્યા છે. છ પદની સર્વાંગતા એ મોક્ષનો માર્ગ છે. તું પાંચ પદ ગ્રહણ કરી લે નિશ્ચય નહીંથી કે આત્મા છે, નિત્ય છે, કર્મનો કર્તા છે, કર્મનો ભોગતા છે અને મોક્ષ છે. ઉપાયની વાત જવા દઈએ, હવે આપણે સાધન બાધનની લપ નથી કરવી. તો છઠ્ઠું પદ સર્વાંગતામાં આવતું નથી. એક પદનો લોપ કરવાથી વાત એકાંતિક બને છે, તને માર્ગની પ્રાપ્તિ થશે નહીં. મોક્ષ માર્ગનો તારે નિર્ધાર કરવો હશે તો વિવેકપૂર્વક છ પદનો કરવો પડે, તો સાધન પદનો, સાધના પદનો પણ કરવો પડે. એમાં એક ગાથા લખી છે, સાધે તે મુક્તિ લે. એ જાણે તે મુક્તિ લે કે સાધે તે મુક્તિ લે, બોલે તે મુક્તિ લે કે સાધે તે મુક્તિ લે, વાંચે તે મુક્તિ લે કે સાધે તે મુક્તિ લે, સાંભળે તે મુક્તિ લે કે સાધે તે મુક્તિ લે. તો બોલે, વાંચે, જાણે, સાંભળે કાંઈ અર્થ નહીં. મુક્તિ લેવા માટેનું શું જરૂરી? સાધે તે મુક્તિ લે, એને સાધના કરવી પડે. અને સાધના તો સાધન કરે જ સાધના. હું સાધના કરું છું એટલે શું? હું સાધના કરું છું તો કોઈને કોઈ પ્રકારના સાધન, કોઈ તપના, એટલે કોઈ ગચ્છના, કોઈ મતના, કોઈ સંપ્રદાયના એવો આગ્રહ નથી. કારણ કે શ્રીજીને સહસ્ર શસ્ત્ર પ્રકારે ક્રિયાઓ કીધી છે અને બોધ કીધા છે. તો કોઈ પણ ક્રિયા હશે, પણ ક્રિયા નહીં હોય તો નહીં થાય. સાધના કરવી હશે તો કોઈને કોઈ પ્રકારનું સાધન જોશે, અવલંબન જોશે. પછી તારું સાધન સમાધિનું છે, કદાચ યોગનું નથી, કંઈ વાંધો નહીં. આ તો બધો માર્ગ છે, અનેકાંતિક માર્ગ છે. ચોપનના પત્રમાં કહ્યું, મોક્ષનો માર્ગ એક છે પણ છતાં એના સાધનો અનેક છે. એટલી સરસ વાત છે. એટલે અહીંયા એ સદવ્યવહારનો લોપ કરે છે. સત્શાસ્ત્ર, સદગુરુ, વૈરાગ્ય, સ્વાધ્યાય, ભક્તિ, મંત્રજાપ, પરમાત્માની પૂજા, સાધુ સંતોની સેવા, તીર્થોની યાત્રા, આ બધા સદવ્યવહાર છે. આનો નિષેધ કરે છે, આ બધાનો નિષેધ કરે છે. અને જો વ્યવહાર છોડે તો નિશ્ચય પ્રાપ્ત થતો નથી. હવે અહીંયા ત્યાં આપણને સમજાવે નિશ્ચય નહીં વાળા, કે વ્યવહારથી કદી નિશ્ચય પ્રાપ્ત થાય નહીં. એ વાક્ય એવું ગોખાવે, એવું બોલાવે ભૂરકી છાંટી દે એના માઇન્ડની અંદર, એને ગાંડો કરી નાખે. વ્યવહારથી કદી વ્યવહાર સંકેતથી નિશ્ચય સંકેત કદી થાય નહીં. આમ બોલાવે બધા નહીં જ. અને અહીંયા જ્ઞાનીઓ જુદી વાત કરે છે કે વ્યવહાર છોડે તો એને નિશ્ચયની પ્રાપ્તિ ન થાય, સાધન રહિત થાય તો એ સિદ્ધ દશાને પામે નહીં. સાદી સાદી વાત આત્મસિદ્ધિના રહસ્યોમાંથી આપણે પકડવી જોઈએ. એટલે અહીંયા કહે છે કે નિશ્ચયને એની પ્રાપ્તિ થઈ નથી અને સાધન જેણે ગુમાવ્યું છે આ જીવ કહેવાય શુષ્ક જ્ઞાની. એને શુષ્ક જ્ઞાની, એનું બોલેલું બધું વાણીમાં જ રહે. એટલે સરસ મહારાષ્ટ્રના સંત કેની વાણી દાખલો આપ્યો છે, જ્ઞાનેશ્વરજીનો. શું કહ્યું છે, બોલાયાચી ભાત અને બોલાયાચી કઢી. એટલે બોલવા પૂરતા ભાત અને બોલવા પૂરતી એક્ચ્યુઅલ નહીં, ભાત પીરસવાના નહીં, કઢી આપવાની નહીં, શબ્દોના ભાત. તો ભાઈ શબ્દોની મીઠાઈ પીરસવાથી કોઈનું પેટ ભરાવાનું નથી. સરસ મજાની વાત કરી છે. અને આનંદ ગંજીનું છેલ્લે સૂત્ર મૂક્યું છે કે આત્મજ્ઞાની શ્રમણ કહાવે. 11માં શ્રેયાંશનાથ ભગવાનના સ્તવનમાં આ વાત આનંદ ગંજીએ મૂકી. આત્મજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રહે. એટલે દેખાવથી જ છે, બાકી શ્રમણ નથી. હવે આપણે આગળની ગાથા શરૂ કરીશું. ગાથા નંબર 30 અને 31 છે, પ્રવચન ક્રમાંક 29 એ શરૂ કરીશું. પેલા બંને ગાથાઓ સમૂહની અંદર મધુભાઈ લેવડાવે છે, લઈશું.
જ્ઞાન દશા પામે નહીં, સાધન દશા ન કાય પામે તેનો સંગ જે તે બુરે ભવનાય. એ પણ જીવ મચાર સમા નિજ માનાદિકાય પામે નહીં પરમાર્શને અન અધિકારી માય.
કોને લેવાનું છે?
અચ્છા, જ્ઞાન દશા પામે નહીં. તે જ્ઞાન દશા પામે નહીં, તેમ વૈરાગ્યાદી સાધન દશા પણ તેને નથી. તેથી તેવા જીવનો સંગ બીજા જે જીવને થાય તે પણ ભવસાગરમાં ડૂબે. એ જીવ પણ મતાર્થમાં જ વર્તે છે, કેમ કે ઉપર કહેવા જીવ તેને જેમ કુળ ધર્માદિથી મતાર્થમાં છે તેમ આને જ્ઞાની ગણાવવામાં મનની ઇચ્છાથી પણ પોતાના માનની ઈચ્છાથી પણ પોતાના શુષ્ક મતનો આગ્રહ છે. માટે તે પણ પરમાર્થને પામે નહીં અને અન અધિકારી એટલે જેને વિશે જ્ઞાન પરિણામ પામવા યોગ્ય નહીં એવા જીવોમાં તે પણ ગણાય. આ ગાથામાં સંગ કોનો ન કરવો, કોની સાથે ન બેસવું, કોની સાથે વાત ન કરવી અને કોનો ઉપદેશ ન લેવો તે વાત કરી છે. આ જગત, આ સંસાર, આ કાળ અને તેમાં વિચિત્રતા પણ એવી જ છે, તેમાં શંકા નથી. પરંતુ તેમાં પણ જો કોઈ વ્યક્તિ ક્રિયાજળ વ્યક્તિનો સંગ કરે તો તેને ઘણું નુકસાન છે. આવી વ્યક્તિઓથી બચવા માટે કૃપાળુ દેવે ચેતવણી આપી છે. પહેલું સૂત્ર, જ્ઞાન દશા પામે નહીં. આ નાનકડી કડીમાં પણ મહત્વની વાત કરી છે. જ્ઞાન દશા પામે નહીં, આનું પૃથ્થકરણ જ્ઞાન પામે પણ દશા નહીં. આ જીવ જ્ઞાન પ્રાપ્ત કરે છે પણ દશા એટલે અંતરંગ અવસ્થા પ્રાપ્ત કરી શકતો નથી. દશા એટલે ટ્રાન્સફોર્મેશન, દશા એટલે આંતરિક ભૂમિકા, દશા એટલે આંતરિક ફેર. જે નવપૂર્વ ભણેલો હોય તેને તમે અજ્ઞાની તો ન જ કહી શકો. નવપૂર્વ ભણ્યો હોય તે નિશ્ચય નહીં, વ્યવહાર નહીં, ઉપાદાન, નિમિત્ત, જ્ઞાન, ક્રિયા, ગુણસ્થાન, લેસ્યા, બંધ, મોક્ષ, ન જાણે તેવું તો ન જ બને, બધું જાણે કારણ કે તે નવ પૂર્વ ભણ્યો છે. પરમ કૃપાળુ દેવના વચનો વચનામૃતો 2, 4, 5 વખત વાંચ્યા હોત તો તેને અધદ થઈ જાય છે. બધા શાસ્ત્રો અમે પી ગયા છીએ, અમને ઘણો અભ્યાસ છે. નવ પૂર્વ ભણ્યો હોય તેને તમે અજ્ઞાની કઈ રીતે કહી શકો? પરંતુ જ્ઞાની તેને અજ્ઞાની કહે છે, આપણે તેને અજ્ઞાની ન કહી શકીએ, પણ છે તો અજ્ઞાની જ. નવ પૂર્વમાં આ ગુણ, આ પર્યાય, આ અસ્તિત્વ, આ ના અસ્તિત્વ, આ પ્રમેયત્વ, પ્રદેશત્વ, અગુરુ લઘુત્વ, બાહ્ય દશા, અંતરંગ દશા, ચારિત્ર, આ બધા શબ્દો નહીં આવ્યા હોય. બધા જ શબ્દો આવ્યા છે, એ ઢગલાબંધ ગાન પામ્યો છે. નવ પૂર્વ ઓછા નથી. કલ્પસૂત્રમાં આવે છે કે ઇન્દ્ર મહારાજના ઐરાવણ હાથીના પ્રમાણમાં શાહીનો ઢગલો કરો અને એટલી શાહીથી જે લખાય તે એક પૂર્વ કહેવાય. 2 હાથી પ્રમાણ શાહીથી જે લખાય તે પૂર્વ કહેવાય, એમ નવ પૂર્વ ગણવા.
બસ
જ્ઞાન પામવું તેમાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમનો સંબંધ છે. જ્ઞાનાવરણીય કર્મનો જો ક્ષયોપશમ હોય તો મોટો વૈજ્ઞાનિક થાય, મોટો કળાકાર થાય, પંડિત થાય, વક્તા થાય, શાસ્ત્રોને કંઠસ્થ કરે, શાસ્ત્રો ધારણ કરે, સબ શાસ્ત્રન કે નહીં ધારી લીએ, આવું જ્ઞાન તે પ્રાપ્ત કરે છે. પરંતુ અપૂર્વ જ્ઞાન પામતો નથી. હાઈ આઈ ક્યુ લેવલવાળા મોટા મોટા એન્જિનિયરો હોય, વકીલો કોર્ટમાં કાળો ડગલો પહેરીને ઊભા હોય અને દલીલો કરતા હોય તો બલબલાના છક્કા છૂટી જાય છે કે તેને શું ન્યાય આપવો. ન્યાયાધીશ પણ મૂંઝાઈ જાય છે. આવા જબરા વકીલો હોય, ડોક્ટરો, કવિઓ, સાહિત્યકારો, વક્તાઓ, આર્કિટેક્ટ, તમે એમને ઓછા ગણો છો? આવાનું પણ જ્ઞાન તીવ્ર હોય છે. આવી જ રીતે શાસ્ત્રોનું જ્ઞાન હોય, મોટો વિદ્વાન હોય, મોટો મહંત હોય, હજારો શિષ્યોનો ગુરુ પણ હોય અને હજારોની સભામાં ઉપદેશ પણ આપતો હોય, એ જ્ઞાન પામ્યો છે પણ દશા નહીં.
જ્ઞાન જુદી વસ્તુ છે અને દશા જુદી વસ્તુ છે. જ્ઞાનનો સંબંધ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ સાથે અને દશાનો સંબંધ મોહનીય કર્મના ઉપશમ આદિ સાથે છે. મોહનીય કર્મમાં ક્ષય કે ઉપશમ ન થાય ત્યાં સુધી જ્ઞાનની માત્રા તમારામાં નવ પૂર્વ જેટલી હોય તો પણ દશા ન બદલાય. દશા બદલાવાનું કામ જ્ઞાનનું નથી, પણ દશા બદલાવાનું કામ મોહના ક્ષય કે ઉપશમ ઉપર આધાર રાખે છે. ઝાડના મૂળને પાણી પાસો, એ પાણી ડાળીઓને મળશે. પાંદડાઓ, ફૂલો અને 50 ફૂટ ઉપર નાની કૂપળ હોય તો તેને પણ પાણી મળશે. મૂળને પાણી પાસો તો આખું વૃક્ષ લીલુંછમ, મૂળને ખોદી બહાર કાઢશો તો આખું વૃક્ષ ફળી જવાનું. મોહ સંસારનો મૂળ છે. મોહને પાણી પાસો તો સંસાર લીલોછમ, મોહને ઉખેડી નાખશો તો મોક્ષ મળશે. કામ દાડીઓ અને પાંદડા ઉપર કરવાનું નથી, પરંતુ કામ મૂળ ઉપર કરવાનું છે. મોહ તે જ મૂળ છે. સંસારનું મૂળ મોહ છે. અનંત કાળમાં તમે ઘણું બધું કર્યું છે, પરંતુ મોહ અકબંધ અને અકબંધ જ રહ્યો છે.
ઉપમિતિ ભવ પ્રપંચ કથામાં સિદ્ધર્ષિ ગણીએ અલંકારિક ભાષામાં કહ્યું છે કે તમે મંદિરમાં જાઓ, તીર્થયાત્રા કરવા જાઓ, પૂજા કરો, પાઠ કરો, દાન કરો, અનુષ્ઠાન કરો, શીલ પાળો, બ્રહ્મચર્ય પાળો, સામાયિક અને પ્રતિક્રમણ કરો, છૂટશે? ના નથી. પણ એક બાબત છે કે કોઈ જીવંત જ્ઞાની પુરુષ પાસે જશો ત્યારે જ મોહ ખતમ થશે. મોહ કહે છે તમારા વ્રત, તપ, જપ મને ખતમ નહીં કરે, પણ આ જીવતો જ્ઞાની પુરુષ મને ખતમ કરશે. સદગુરુ આવ્યા કે અમારો ઉઠમણો જવું જ પડશે, નથી આવ્યા ત્યાં સુધી અમારા બેસણા રહેશે. માટે કહ્યું છે કે જ્ઞાન પામશે પણ દશા નહીં. દશાનો સંબંધ આંતરિક અવસ્થા આંતરિક વિકાસ, આંતરિક પરિવર્તન અને અંદરમાં રૂપાંતરણ એ બધા સાથે છે. અને એક કામ ચૈતન્યમાં થાય છે એ ક્યારે થાય? જ્યારે મોહનો ક્ષય અથવા ઉપશમ થાય ત્યારે. જો મોહ એમને એમ રહ્યો તો આંતરિક પરિવર્તન નહીં થાય.
એક વાત સમજી લેજો, નાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મની સ્થિતિ ઘણી મોટી છે. શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે ક્ષપક શ્રેણીમાં દસમા ગુણ સ્થાને મોહનીય કર્મનો ક્ષય થયા પછી અંતર્મુહૂર્તમાં 48 મિનિટની અંદર જ આનો ફેસલો થાય છે. આ શાસ્ત્રની વાત સમજવા કોશિશ કરજો. જેવો મોહ ગયો કે આ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય જે બળવાન કર્મો છે, શક્તિશાળી અને સમર્થ છે, છતાં 48 મિનિટથી વધારે રહી શકતા નથી. કારણ, મોહ ગયો, તેનો ક્ષય થયો, હવે કોઈ ડિસ્ટર્બ કે મુશ્કેલી કરનાર નથી. અને નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય આ ચાર કર્મો તમે જ્ઞાની હો કે અજ્ઞાની, બધાને ભોગવવા જ પડે છે, ભોગવે જ છૂટકો થાય. બાકીના 3 ઘાતી કર્મો મોહ જાય તો જ જાય. તો આધાર કોના પર રહ્યો? મોહ ઉપર. એ રિંગ લીડર, ગેંગનો આગેવાન, આતંકવાદીઓના નેતા જેવો છે. જ્યાં સુધી એ મજબૂત છે ત્યાં સુધી કોઈને ઊંઘની આંચ આવતી નથી. અઘાતી કર્મોનો સંબંધ ભૌતિક અવસ્થા સાથે છે. કર્મોને ભોગવવા શરીર જોઈએ. શરીર તે નામકર્મની રચના. શરીર નિરોગી જોઈએ અને દુઃખ ન જોઈએ, તે સાતાવેદનીય કર્મનું કામ. તબિયત તંદુરસ્ત રહે, સારી રીતે ખાઈ શકાય, ચાલી શકાય, તે પણ સાતાવેદનીય કર્મનું કામ છે. આમ અઘાતી કર્મોનો સંબંધ ભૌતિક અવસ્થા સાથે છે.
સકલ પદાર્થ હૈ જગ માહી, ભાગ્ય વિના એ પાવત નાહી. તુલસીદાસજીએ કહ્યું, જગતમાં બધા પદાર્થો મેળવવાનું સાધન જોઈએ. એ સાધન માટે તુલસીદાસજીએ ભાગ્ય શબ્દ આપ્યો અને જૈન દર્શનમાં તેને માટે કર્મ શબ્દ આપ્યો. બહારમાં તમને જે કંઈ પણ મળે છે તે કર્મની વ્યવસ્થા છે. બિલ ગેટ્સ પાસે કરોડોની સંપત્તિ છે એ મૂળ તે પુણ્ય કર્મની વ્યવસ્થા છે. 50 અબજમાંથી 25 અબજ દાનમાં આપ્યા, થોડો મોહ ઘટ્યો. દાન આપ્યા પછી મેં દાન આપ્યું એમ અહંકાર થાય તો ફરી મોહ મજબૂત થાય છે. આ મોહનીય કર્મના ખેલ. આવો ખેલ અંદર નિરંતર ચાલ્યા કરે છે અને ફરી કર્મ અને ફરી સંસાર ઊભો થાય છે. પરમ કૃપાળુ દેવે સ્પષ્ટતાપૂર્વક કહ્યું છે, મોહ ભાવ છીણ હોય જો અથવા હોય પ્રશાંત, એ કહીએ નાની દશા, બાકી કહીએ ભ્રાંત.
જો નાનાવર્ણ્ય કર્મનો ક્ષયોપશમ થાય અને મોહનીય કર્મ અંકબંધ રહે તો જ્ઞાન પામે પણ દશા નહીં, અને જો મોહનીય કર્મનો ક્ષય કે ઉપશમ થાય તો દશા પામે. આ જો ન બન્યું તો બાકીનું બધું ભ્રાંત અને ભ્રમણા છે, ભ્રાંતિ છે. અમે જ્ઞાની છીએ, અમે બધા જ્ઞાની છીએ. હવે નાચો, કૂદો, આનંદ કરો, કોણ તમને ના પાડે છે? પણ અવસ્થા નથી, એક કસોટી છે. માત્ર પ્રશાંત અથવા ક્ષય થયો હોય તો જ્ઞાની દશા, નહીં તો ભ્રમણા છે. કોઈ તમને એમ કહે કે મારા 1000 શિષ્યો છે, મારો મોટો આશ્રમ છે, સોનાના પતરા મળ્યો છે, મેં આટલા કામો કર્યા છે, ભલે રહ્યું બધું, પરંતુ પહેલાં એ કહો કે તમારો મોહ ઓછો થયો, વૃત્તિઓ નાબૂદ થઈ, મોહ શાંત કે ઉપશમ થયો, એ માત્રા ઘટી, એ નબળો પડ્યો, તેનું બળ ઓછું થયું, એની શક્તિ અને તાકાત ઓછી થઈ. ઘણાને 70 વર્ષ પછી પણ એમ થાય છે કે બીજા કરોડ કમાઈ લઉં, બીજી વાર લગ્ન કરું. ભાઈ, હવે તું જપી જા, તને 70 વર્ષ પણ આ વિચાર આવે છે, તારામાં મોહનું જોર છે, મોહ તને ખેંચી જશે. ત્યાં સુધી મોહમાં કંઈ ફેર નહીં પડે, ત્યાં સુધી બાજી સુધરશે નહીં. કોઈની કિડની બગડી ગઈ હોય અને શરદીની દવા લે તો કંઈ કામ ન થાય, કિડની વધારે બગડશે, દવા કિડનીની માટે લેવી જોઈએ એમ અહીં સાધકને જે કામ કરવાનું છે તે બીજા કર્મો ઉપર કરવાનું નથી પણ મોહનીય કર્મો ઉપર કરવાનું છે.
બસ ગાથા શુષ્ક જ્ઞાની ઉપરની ચાલે છે, મતાર્થીના લક્ષણો એની જ આ ગાથા નંબર 30 છે. અદ્ભુત ગાથા, સરસ રીતે દરેક ગાથા અદ્ભુત જ છે કૃપાળુ દેવજી. પણ જેમ જેમ આપણે જે ગાથાના પરિચયમાં આવીએ છીએ આપણને એમ થાય કે કેટલી મહત્વની, કેટલી સૂક્ષ્મ, કેટલી ઉપયોગની વાત આ જ્ઞાની પુરુષે આવી ગાથાઓની અંદર સુંદર દોહરા રચી રચીને શાસ્ત્રોના સાર રૂપ આ આત્મસિદ્ધિ આપણને આપી છે. જ્ઞાન દશા પામે નહીં, સાધન દશા ન કાંઈ, પામે તેનો સંગ તે બુડે. ભાઈ કોની ભાઈબંધી કરવી, કોની સાથે બેસવું, કોની મિત્રતા કેળવવી, કોના સંગમાં રહેવું, એટલી બધી અહીંયા સૂક્ષ્મ સમજણ આપી છે કે તારે એ બધું જાણવું પડે. અજ્ઞાનીની સાથે રહીશ, મોહ દશાવાળા સાથે રહીશ તો તારી મોહની અવસ્થા ક્યારેય ઓછી થશે જ નહીં, કારણ કે એ જ્ઞાનની મોટી ડાયડાઈ વાત કરી અને જીવને સાધનથી રહિત જ બનાવશે. દરેક બાબતની અંદર જીવને નબળો પાડશે, શિથિલ કરશે, એને સાધનામાં ટકવા નહીં દે. આને કૃપાળુ દેવે કુસંગ કહ્યો છે. એક સત્સંગ, બીજો અસત્સંગ અને ત્રીજો કુસંગ. જીવને ખ્યાલમાં નથી આવતો, એને એમ થાય કે આ તો હું બધા ડાયા માણસો સાથે બેસું છું, આખો દી જ્ઞાનની ફિલોસોફી કહેરા કરે છે, પણ હાવ ખોટા. કારણ કે જ્ઞાન દશા પામે નહીં, એ જ્ઞાન દશાને પામ્યો જ નથી જેની સાથે તું સત્સંગ કરું છું એમ સમજીને એની સાથે રહે છે, એ જ્ઞાન દશા પામ્યો નથી. અને એને એવડે સાધન રહિત થયો છે એટલે સાધન દશા ન કાંઈ, એની પાસે સાધન દશા પણ નથી. એકય સાધના એવી કરતો નથી કે જે સાધનાથી આપણને પણ એ સાધનાની કરવાની સમજ આવે અને આપણે એમાં નિપુણતા કેળવીએ, એવું પણ થતું નથી. એવી દશા છે એની બે લક્ષણ. જ્ઞાન દશા પામેની એની સૂક્ષ્મ સમજણ આપી કે જ્ઞાન પામે પણ દશા ન પામે. જો જ્ઞાન પામે તો જ્ઞાનની દશા ન પામે એવું બને આપણને પ્રશ્ન થાય. આ અહીંયા એટલો બધો સૂક્ષ્મ ઉપયોગ આપ્યો છે કે જ્ઞાન દશાની શબ્દ મૂક્યો છે. જ્ઞાન પામે ચોપડા વાંચે અને શબ્દની અંદર એને બધા જ્ઞાન શબ્દમાં હોય પણ દશામાં ન હોય. દશા શું છે? અંતરંગ અવસ્થા. જ્ઞાનનો સંબંધ કેની સાથે? જ્ઞાનાવરણીયના ક્ષયોપશમ સાથે. જ્ઞાનનો સંબંધ કેની સાથે? જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ સાથે. અને દશાનો સંબંધ કેની સાથે? મોહનીય કર્મના ક્ષયોપશમ સાથે. જ્ઞાનાવરણીય કર્મ જુદું છે, મોહનીય કર્મ પણ જુદું છે. જ્ઞાનાવરણીય કર્મનો બંધ 20 કોડાકોડીનો છે, મોહનીય કર્મનો બંધ 70 કોડાકોડીનો છે. અને જે મોહનીયની અંદર ડૂબે છે એ નીકળી શકતો નથી. સંસાર મોહથી થાય છે કે અજ્ઞાનથી થાય છે? મોહથી વધારે થાય છે. અજ્ઞાન એનું એક કારણ બને, પણ અજ્ઞાનમાં તો જ્ઞાન આવે એટલે વાત પૂરી થઈ ગઈ. પણ મોહ જ્યાં સુધી ટળે નહીં ત્યાં સુધી સંસાર ટળે નહીં. જે બધા રાગ દ્વેષ છે એ શેના પરિણામ છે? મોહના. કષાય છે એ શેના પરિણામ છે? મોહના. કષાયની પ્રકૃતિઓ બધી છે, પેટા પ્રકૃતિ, એ શેની પ્રકૃતિ થઈ? મોહનીયની થઈ. રાગ દ્વેષની સાથે રતિ અરતિ, ઈચ્છા અનિચ્છા, ગમો અણગમો, ઇષ્ટ અનિષ્ટ, આ બધા જે દ્વંદ્વ અને વિકલ્પો છે એ કઈ પ્રકૃતિ છે? મોહનીયની. એના મૂળમાં મોહનીય છે. મોહનીય જ્યાં સુધી હશે ત્યાં સુધી જીવ એની સાથે રાગ દ્વેષ કરશે, એના બંધના કારણો આશ્રવ થશે. મોહનીય છે એ મહાબંધ કરાવનાર પરિબળ છે. તો જીવને આ ગાથાની અંદર એટલી સૂક્ષ્મ સમજ આપી છે. ઘણીવાર જીવ વર્ષો સુધી વાંચતો હોય પણ એને કંઈ ખબર ન પડે કે જ્ઞાન દશામાં જ્ઞાન જુદું અને દશા જુદી. દશાને મોહનીય સાથે સંબંધ છે. મોહનીયનો ક્ષય ઉપશમ થવો જોઈએ, મોહનીય તૂટવું જોઈએ. મોહનીય એટલે શું? મોહનીય એટલે સાદી સમજ આપણે વાત કરીએ છીએ, પરમા પોતાપણાની બુદ્ધિ, જે પર પદાર્થ છે, પર વસ્તુ છે, એમાં પોતાપણાની બુદ્ધિ, સુખની બુદ્ધિ, હિતની બુદ્ધિ, મંગલની બુદ્ધિ, કલ્યાણની બુદ્ધિ. પર પદાર્થ કોઈની જીવનું કલ્યાણ કરી શકે નહીં. હવે જ્યાં મોહનીય છે તેમ થાય, હું એમ કહું કે મને આનાથી લાભ થાય, તો એ મારું અજ્ઞાન છે કે મોહનીય છે? મોહનીય છે. તને પરમા પોતાપણાનો ભાવ થયો, પોતાપણાની બુદ્ધિ થઈ, એને કારણે રાગ થયો, દ્વેષ થશે, એને કારણે ગમો આવ્યો, અણગમો થશે, એને કારણે પ્રીતિ અપ્રીતિના ભાવ થયા, એને કારણે ઇષ્ટ બુદ્ધિ અને અનિષ્ટ બુદ્ધિ પર પદાર્થ પ્રત્યે થઈ, પરમા હુંપણાનો ભાવ થયો, મારાપણાનો ભાવ થયો. આ બધા જ મોહનીયના ચાળા છે. પરમા આત્મબુદ્ધિ આ મોહનીયનું સૂક્ષ્મ સ્વરૂપ છે. આ સમજવું પડે. હવે શબ્દનું જ્ઞાન એનું ગમે તેટલું હોય પણ પદાર્થનો સંગ એનાથી છૂટે નહીં. તો જ્ઞાન છે, દશા નથી. બોલે બધું, બોલે સાચું ખોટું ના બોલે, સાચું બોલે પણ દશા જરાય નહીં. એટલે કહ્યું જ્ઞાન ઘણું છે અને 70 વર્ષ થયા છે તો એ થોડુંક કમાઈ લઉં. નવરા બેઠા બેઠા ધંધો કરવામાં શું ખોટું? 2 કલાક આપણે પ્રવૃત્તિ કરીએ એમાં શું ખોટું? મોહ કેટલો છે એને પકડાતો નથી, એ કલાકની ગણતરી કરે છે. મોહનીય તો 1 સેકન્ડ બસ છે. મોહનીય તો તારી 1 સેકન્ડ લઈ લે ને એ પણ તને અનંત સંસારનો અનુબંધ કરાવી દેશે. તું બફમમાં રહેમાં કે કલાકમાં શું થાય? હું આટલું જ કરું છું. એક કે છે કે 70 વર્ષે તને લગ્ન કરાવવાની ભાવના કરશે, એનું કારણ મોહનીય છે. તું નથી જાણતો, વહેંચ્યું નથી તે બધું કે હવે બધો સંસાર અસાર છે, આ બધા બંધન. છતાં પણ તું એ બંધનથી છૂટતો નથી. મોહનીય એ ગાઢ બંધ છે. સંસાર સાથે જીવને જોડનાર જો કોઈ તત્વ હોય, સંસાર સાથે જીવને જોડનાર જો કોઈ તત્વ હોય તો મોહનીય છે. એટલે કહ્યું કે જ્ઞાન દશા પામે નહીં. શુષ્ક જ્ઞાની છે, જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જ્ઞાન નહીં. નવ પૂર્વ ભણ્યો છે. અહીંયા આચાર્યશ્રી કેટલું સરસ વાત કરે છે કે નવ પૂર્વમાં એને કાંઈ ખબર નથી. એને બધી ખબર છે, નિમિત્ત, ઉપાદાન, નિશ્ચય, વ્યવહાર, આ બધી ખબર એને નથી. એ પૂર્વમાં બધું આવે છે પણ છતાં એને શબ્દમાં છે, આચરણમાં નથી. આચરણમાં રાગ છે, આચરણમાં મોહ છે. રાગ અને જ્ઞાન જુદા છે. કોઈ વસ્તુનું જ્ઞાન થવું એક વાત છે અને એનો રાગ છૂટવો એ બીજી વાત છે. જ્ઞાનમાં બોલે કે કોઈ કોઈનું નથી પણ મારો બાબલો તો મારો જ છે. પોતરો હોય, દીકરાનો દીકરો હોય, એ મારો જ છે. તારો તો ગયો, મોટો થઈ ગયો. હવે તારે જે અનુબંધ હતા એ તો ગયા, આ તો ત્રીજી પેઢી થઈ ગઈ તો એને વાલ લઈ ગયો, મોહ નથી ગયો. જ્ઞાનમાં મોટો ડાયો થયો. દાદાજી જેવું કોઈ સમજે નહીં. દાદાજી તો કેટલું બધું વાંચે છે, કેટલું બધું કરે છે, આખો દી યાત્રાએ જાય, આખો દી ધર્મસ્થાનમાં જ રહીએ, સત્સંગ જ કરે, પણ દાદાજીનો મોહ ખબર છે કે દીકરો છૂટી જાય પણ ઓલો બાપો મરે. એ બંધાય ક્યારે? એ એના દીકરામાં બંધાય. વિચારણામાં એટલે જ કે જ્ઞાન છે એ દશામાં પરિવર્તિત રૂપાંતરિત થતું નથી. શબ્દ સરસ છે, રૂપાંતર નથી થતું. એટલે જ્ઞાન દશા પામે નહીં, જ્ઞાન પામો ના નથી. આટલું બધું ભણ્યો, આટલું સાંભળે છે, રોજ કથામાં જાય છે, તો શું નહીં સાંભળતો હોય? ના, બરાબર છે. અને પાછો અક્કલ વિના નથી, મૂઢ નથી, ભણેલો ગણેલો છે. તો કે સાચી વાત છે, જ્ઞાન બરાબર છે, જ્ઞાન છે, દશા નથી. દશામાં એને જ્ઞાનના શબ્દનો અર્થ સમજે અને ત્યારે ખબર પડે કે તત્વનું જ્ઞાન જ્યારે થાય ત્યારે દશા આવે, તત્વની સમજ આવે છે. હા, બરાબર છે કે આ મૂક્યું, હેલો બોલો, શું કામ છે, પૂર્યું કરી દઈએ. પણ પોતે એની સાથે એટેચમેન્ટથી જોડાશે નહીં, રાગ બુદ્ધિથી જોડાશે નહીં. કામ કરે, સંસારના સંગ પ્રસંગના નિમિત્તો પડ્યા છે, પણ એની અંદર એ કેવો રહે, જડ કમળવત રહે, જુદો રહે. રૂપાંતરણ થયું છે અંદર, શબ્દોનું રૂપાંતરણ સમજણમાં થયું છે. સમજણ સાચી આવી છે એટલે બધા જ કાર્યો કરવા છતાં એક કાર્યોમાં એ ફસાતો નથી. કોના સંબંધે વડગણા છે. આ વડગણા એટલે શું? મોહ બંધન. ભલે હું કહું છું જે છે એ છે, પણ વડગણા શબ્દ મૂક્યો કૃપાળુ દેવે, કે વડગણા એટલે મોહથી યુક્ત વડગણ છે એ સંબંધ છે, એ વડગણા છે. વડગણાનું એક સરસ મજાનું છે કે વડગણામાં શું હોય, પદાર્થ એક છે અને એક બીજું હોય જેને વળગ્યો છે, તે બે માંથી કોણ કોને વળગ્યું છે? જીવને વડગણા છે. તો હવે પદાર્થનો વાંક છે કે જીવનો વાંક છે? એને કહેવાય વડગણા. કે તારે કારણે, તારી સમજણના અભાવે આ વડગણ થઈ છે. પદાર્થને કંઈ તને વળગવું એવી સંજ્ઞા એની પાસે નથી. એ જડ છે, એ મૂળ છે, એ કંઈ તને વળગે નહીં, તને ચોટે નહીં. પણ તેને પકડી રાખ્યા છે, તેને પકડી રાખ્યા છે. એટલે રામકૃષ્ણ પરમહંસનું ઉદાહરણ ફરી યાદ કરવાનું, ઓલા શિષ્યને સમજાવવા માટે તેને પોતે થાંભલાને પછી ક્યાં થાંભલો મને છોડતો જ નથી, જોતો ખરા વેડગો છે, વેડગો છે, એવો વેડગો છે કે મને છોડતો નથી. ઓલો શિષ્ય જે બોધ લેવા આવ્યો તેને કીધું, ગુરુદેવ મૂર્ખાઈ બંધ કરો, તમે એને છોડી દો તો થાંભલો છૂટી જ જાય. તો કે બસ મારે તને એ જ સમજાવવું હતું, તારો જે પ્રશ્ન છે એ જ સમજાવવું હતું, પણ તું હું તને ગમે એટલી દલીલ આપત તો તું સમજત નહીં. આ તને ખબર પડી કે વડગણા કેના સંબંધથી છે એ નક્કી કર. બહુ પુણ્ય કર્યા શબ્દ 16 વર્ષની ઉંમરે મોક્ષમાળામાં લખાયેલું કાવ્ય, એમાં કૃપાળુદેવ આવી યુક્તિ આપે કે કોના સંબંધે વડગણા છે. ભાઈ વિચાર તો કર, વડગણા સાચા? અમે ક્યાં વડગણાની ના પાડીએ છીએ. પૂર્વકર્મ છે, સંયોગો છે, એ તો એકબીજાના જે કંઈ જીવના જ્યાં સુધી ઋણાનું બંધ હોય બધું સાચું, પણ વડગણ કેના કારણે એ તો કે પોતાના કારણે. તું વડગણ વિના રે કુટુંબની અંદર, સંસારની અંદર વડગણ વિના રે, રહેવું ખરું ઘરમાં, વડગણા નહીં બને. સુષ્મા કે મરી ગયા તો આકરી પરીક્ષા છે. ઘરમાં રહ્યો, સંસારમાં રહ્યો, સંઘમાં રહ્યો, વડગણા નહીં, મોહ નહીં, મોહ નહીં. જ્ઞાનીઓ આ દશાને કે જૈન દર્શન અને સંયમ કહે છે, અને સંવર કહે છે. એટલે કીધું કે જરૂર નથી મોક્ષને પ્રાપ્ત કરવા માટે થઈને તારે જંગલમાં જવાની જરૂર નથી. ગ્રસ્ત અવસ્થામાં રહીને પણ મોક્ષ માર્ગની સાધના થઈ શકે એવો અદ્ભુત માર્ગ ભગવાન મહાવીરે એના શ્રાવકોને આપ્યો છે, એની શ્રાવિકાઓને આપ્યો છે. શ્રમણ સંસ્કૃતિમાંથી એ સંસ્કૃતિ સંઘ સંસ્કૃતિ બની ગઈ, કે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા બધા જ મોક્ષના એક સરખા અધિકારી. જો એ તત્વ સમજે કયું સમજે? વડગણાથી ન રહેવું. સાધુ થાય બધું છોડે અને અપાસરાને વડગણાથી રહીએ તો શિષ્યોને વડગાડે ઘરે, અપાસરાને વડગાડે, શ્રાવકોને વડગાડે, શું થાય સાધુનું? એ મોક્ષ માર્ગમાં છે? વડગણા છે અને મોક્ષ માર્ગમાં છે? નથી. અને એક ગ્રસ્ત પુણ્ય શ્રાવક ઘરે જ રહીએ છે, છોડ્યું નથી, દીક્ષા લીધી નથી, ઘરે જ રહીએ છે, પુણી કાપે છે, એનું વેચાણ કરે છે, એમાંથી જે કંઈ આજીવિકા ઉપલબ્ધ થાય છે એના પ્રમાણે ચાલે છે. ઓછું મળે છે તો એકવાર શ્રાવક ખાય છે, બીજી વાર શ્રાવિકા જમે છે, ચાલ્યા કરે છે, સંસાર ચાલે છે. વડગણા નથી, અને વડગણા ન હોવાને કારણે એના મોક્ષ માર્ગની અંદર કોઈ બાધા કરનાર તત્વ નથી. તો સંકિત શ્રેણિક મહારાજાને કહે છે કે સાહેબ, મારી આ નરકની જે ગતિ છે એનો બંધ તોડનાર કોઈ સામર્થ્યવાન તત્વ ખરું જગતમાં? તો કે છે, આ પુણ્યાની સામાયિક છે, વડગણા નથી. ભગવાન મહાવીરે અદ્ભુત વાત મૂકી છે. એટલા માટે કાળ પ્રમાણે ધર્મ બદલાય છે. જુગ એવો જોગી, આ જોગીએ જોયું કે પંચમ કાળ છે, બધા જ જીવો જગતમાં સાધુ થઈને વિચરે જેને મોક્ષ પ્રાપ્ત કરવો છે, એવું નહીં બને. એણે આટલા બધા પૂર્વના કર્મો છે એટલે તો પંચમ કાળમાં એ જન્મ લીધો છે. જો બધાએ વિદારી દીધા હોત તો અહીંયા આવત જ કોણ? પણ બધા આવ્યા છે. ચોથો કાળ 24 તીર્થંકર થઈ ગયા એ બધા વખતે આપણે બધા પરિભ્રમણમાં હતા કે નહોતા? તોય અત્યારે પંચમ કાળમાં આવ્યા એનો મતલબ એ થયો કે ઘણો બંધ આપણો આકરો છે. હવે આકરો બંધ છે પણ મોક્ષનો માર્ગ ખતમ નથી થયો. એટલે પ્રભુએ કીધું કે ભલે તું કુટુંબમાં આવ્યો પણ વડગણા છોડી શકીશ તું, વડગણાને છોડી શકીશ, કેમ કે તું જ્ઞાન દશા પ્રાપ્ત કરી શકીશ. પણ આ જીવ એવો અવડચંડો કે અહીંયા આવ્યો તો જ્ઞાનને પકડું અને દશાને છોડી દીધી. જ્ઞાનને પકડ્યું અને દશાને છોડી, અને જ્ઞાનને પકડ્યું એટલે સાધનને છોડી દીધા, એટલે સાધન દશા વિનાનો થયો. હા, શુષ્ક જ્ઞાન કીધું સાધન નથી માટે, દશા કરાવનાર સાધન નથી. અને જ્ઞાનની સમજણ ત્યાં અટકી ગઈ શબ્દોમાં. અથવા નિશ્ચય નય ગ્રહે માત્ર શબ્દની માય, શબ્દથી આગળની. તો અહીંયા મુનિશ્રીએ કર્મ સિદ્ધાંત પણ એટલો સરસ સમજાવ્યો છે. ગાથાનું વિવરણ આપતા આપતા એમણે કહ્યું કે બરોબર સમજી લ્યો કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મની સ્થિતિ ઘણી મોટી છે. છતાં શાસ્ત્રો કહે છે કે જો મોહનીય કર્મનો ક્ષય થાય તો આ એકેય કર્મની સ્થિતિ અંતર્મુરતથી વધારે રહી શકે નહીં. આ કેવું ગણિત! આ એરિથમેટિક, એલ્જીબ્રા, ભૂમિતિ, જ્યોમેટ્રી, એક ગણિત લાગુ ન પડે. મોહનીય ગયું એટલે ઓલા બધાના 20-20 જેટલા કોડાકોડીના બંધ હોય બધા મોહનીય જતા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય આ ત્રણેયનો ભૂક્કો બોલી જાય, વધુમાં વધુ સમય એને કેટલો લાગે? અંત 48 મિનિટ. આમ તો ઓછો થાય એનાથી. તો એક મોહનીયને ટાળતા ત્રણ બીજા આવા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ટકી શકતા નથી. એ ટકે છે શેના આધાર ઉપર? આ કહે છે કે એક વાત સમજી લેજો બરાબર, કે તમારે ટાળવાનું શું છે? ઘાસ એના ઉપર મારવાનો છે. હવે તમે જ્ઞાન ઉપર ચડ્યા તો કેટલા પુસ્તકો વાંચવાથી કેવળ જ્ઞાન થશે? કેટલી યુનિવર્સિટીની પરીક્ષા આપવાથી કેવળ જ્ઞાન થશે? કેટલી વર્લ્ડ ટ્રાવેલ કરવાથી કેવળ જ્ઞાન થશે? તો કે કાંઈ નહીં થાય. દુનિયાભરની યુનિવર્સિટીમાં જા, દુનિયાભરનું આઈક્યુ તને મળે તો પણ કેવળ જ્ઞાન ન થાય. પણ મોહનીયનો ભૂક્કો બોયલો ને વિતરાગતા થઈ તો તત્ક્ષણ કેવળ જ્ઞાન થાય. મોહનીયનો ક્ષય થયે કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થાય. જ્ઞાનીની ભાષામાં જે સમયે મોહનીયનો ક્ષય થાય તે જ સમયે કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થાય. કોઈ અંતર નથી. તો એટલું સ્વરૂપ કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં કહ્યું છે કે કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહની. હણાય તે કહું પણ ભાઈ તું આ બધું ચર્ચા છોડી દે, આ ગણિત છોડી દે, આ કેદી પાર પમાશે, આને કેટલા સાગરોપમ, આનો કેટલો કાળ, આ કર્મ કેટલું કઠિન, આની પ્રકૃતિ કેટલી, આના ભેદ પ્રભેદ કેટલા, આ બધું મુખ. અમે તને કહીએ છીએ કે મોહનીએ પકડી લે, મોહનીએ પકડી લે, એટલે પછી વાત તારી પૂરી થઈ ગઈ. કેમ કે બાકીના એકય મોહનીએ વિના ટકી શકવાના નથી. એનો આધાર છે મોહનીય. અને પછી કહ્યું કે મોહનીયને તો હણી નાખવું જોઈએ, ઊભું ન થાય પરિવાર, એનું બીજ પણ ન રહીએ. તો સાહેબ શું કરવું, આવું તો આટલો સરસ મજાનો ઉપાય આત્મસિદ્ધિમાં પરમ કૃપાળુ દેવે આપ્યો. તો કે હણે બોધ વિતરાગતા, શબ્દ જ્ઞાનનો મૂકો. કૃપાળુ દેવે શબ્દ અહીંયા જ્ઞાનનો મૂકો. આપણને એમ થાય કે જ્ઞાનથી જ કલ્યાણ થાય, તો કે જ્ઞાન નહીં બોધ. જ્ઞાન અને બોધમાં શું ફેર કરવો? જ્ઞાન એ કેનારનું છે અને બોધ એ સમજનારનો છે. કહેવાય છે શબ્દથી. પેલા એ તો જ્ઞાન જ કીધું છે બધું, પણ આ મૂર્ખ શબ્દને જ ગ્રહણ કરે છે, એટલે એને માટે તો શબ્દ જ છે, એના માટે બોધ નથી. એને જ્યારે સમજાય છે ત્યારે એ જ્ઞાન એનું બોધ બને. એટલે હણે બોધ વિતરાગતા, તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ. સદગુરુના શબ્દો સાંભળે એનાથી સંકિત ન થાય તો પામે સંકિતને. સંકિત ક્યારે પામે? શબ્દો સાંભળવાથી. તો ઘણા સંભળાવશે અને ઘણા અઘરા અઘરા શાસ્ત્રના શબ્દો સાંભળવા મળશે, ઉપદેશ સાંભળવા મળશે, પણ બોધ તને મળે જિજ્ઞાસુને. એટલે એ શબ્દનો એને દશામાં પરિવર્તિત થાય, એટલે જ્ઞાન દશા પામે નહીં. કેટલી એક શબ્દની અંદર તમે વિચાર કરો કે આત્મસિદ્ધિ લખાણી હશે. અને અમસ્તુ લોકોએ નથી કીધું કે શાસ્ત્રોના સાર છે, અનંત શાસ્ત્રોનો સાર એમાં રહેલો છે. આ બધા શબ્દો એક એક ચમત્કારિક થઈ જાય ભાઈ. લબ્ધિ વાક્યો છે પ્રભુશ્રી કે, આ તો બધા લબ્ધિ વાક્યો છે, મંત્ર વાક્યો છે ભાઈ. આને તો સાધારણમાં ખપાવી દઈશમાં. જરા ગંભીર થજે, વિચારજે. એટલે આ બધી જ વાત કરે છે કે આ જ્ઞાનનો સંબંધ અને મોહનીના કર્મની સંબંધ સાથે મોહ સંસારનું મૂળ છે. જો મોહ એમને એમ રહ્યો તો આંતરિક પરિવર્તન નહીં થાય. એટલે સરસ એક વાક્ય કૃપાળુદેવ બીજી ગાથા મૂકી છે, એમાં કહ્યું છે કે મોહ ભાવ ક્ષીણ હોય જો, અથવા અંતમાં મૂકી છે અથવા હોય પ્રશાંત, તે કહીએ બાકી ભ્રાંત. ત્યાં સુધી બધું ભ્રાંત જ છે. ક્યાં સુધી? જો મોહ ક્ષય ન થાય અથવા પ્રશાંત, મોહ હવે નડે નહીં, સુસુપ્ત અવસ્થાની અંદર આવી જાય, તો એક પ્રશાંત અવસ્થા છે. તો એ હોય તો આ જ્ઞાની દશાનું લક્ષણ છે. બાકી તો બધી દશા કેવી છે? ભ્રાંત. એટલે આટલા બધા શાસ્ત્રો વાંચ્યા તોય ભ્રાંત દશા, આટલા બધા ઉપદેશ સાંભળ્યા તો પણ ભ્રાંત દશા, કારણ કે એનો મોહભાવ ક્ષય થયો નથી. જ્ઞાનનું પરિણામ મોહનો ક્ષય થવો તે, શબ્દનો વેપાર વધે તે નહીં. ફરીથી સમજી લઈએ, જ્ઞાનનું પરિણામ એ પોતે ડાપણવાળો થયો એ નહીં, પણ મોહનું પરિણામ ઘટે તે છે. ઉદાહરણ આપ્યું છે ને કે જગતની અંદર આ બધા જ ઇન્ટેલિજન્ટ લોકો, વકીલો, ડોક્ટરો, વૈજ્ઞાનિકો, ઇજનેરો, બધાનું આપ્યું છે. આ બધાનું જ્ઞાન અગાધ છે. એનો ક્ષયોપશમ જ્ઞાનાવરણીયનો કેવો, કેટલો બધો કહેવાય કે જગતની અંદર એ વિષયને લગતું જે જ્ઞાન છે એનો એ માસ્ટર છે, ઓથોરિટી છે. છતાં એને જ્ઞાની ન કીધો,
ઉલટો મોહ દ્રઢ થયો.
કેમ કે એનાથી એનો મોહ ગયો, અહમ પુષ્ટ થયો હશે પણ મોહ ગયો નથી. એને જીવનું જ્ઞાન થયું નથી, એને સંસારનું જ્ઞાન વૈધું અને સંસારમાં જોડનાર પદાર્થોનું જ્ઞાન વૈધું. સંસારનો બંધ તોડાવે એવું જ્ઞાન એની પાસે નથી. એટલી બધી વાતો બહુ મહત્વની કરે છે. એટલે કહ્યું કે આ બધું તમારી પાસેથી ભલે રહ્યું, અને આજે પણ જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ ન હોય તો ભ્રમણા છે. બહુ સમજવાની વાત છે, ભ્રમણા છે. એટલે એની કસોટી આપી છે, આ મોહ પ્રશાંત થાય એનાથી. નહીં તો કે મારે 1000 શિષ્યો છે, મારો મોટો આશ્રમ છે અને અમારે બધું ત્યાં સોના પતરાથી મેઢા છે, તો પણ આ મુનિશ્રી કે બધું હોય ભલે રહ્યું. પ્રશ્ન એટલો જ છે કે તમારો મોહ ઓછો થયો, તમારી વૃત્તિઓ શાંત થઈ. મોહ શાંત કે ઉપશમ થયો એની માત્રા ઘટી કે આશ્રમ જ મોટા છે, શિષ્યો ઘણા છે અને બધા નાણાંવાળા છે, એટલે વૈભવ ને ભપકો ઘણો છે, સિદ્ધિ પ્રસિદ્ધિનું જોર ઘણું છે, પુણ્યનું જોર ઘણું છે, પણ મોહના જોરનું શું? તો કે યથાવત છે, એ વૈધો છે. કારણ કે જેમ સંજોગો અનુકૂળ થાય એમ એ વધે, એને પોષણ મળે, એ તો વધતો છે. તો પ્રશ્ન કે છે, કસોટી એક જ છે કે મોહ ઓછો થયો, વિતરાગતા વધી, આરંભ પરિગ્રહનું જોર ઘટ્યું, વૈરાગ્ય અને ઉપશમનું જોર વધ્યું. આ બધીની કસોટી છે કે કઈ જગ્યાએ જ્ઞાન માર્ગ છે, કઈ જગ્યાએ મોક્ષ માર્ગ છે, ક્યાં જવાથી આત્માનો હિત થઈ શકે એમ છે. એ વિચારવું હોય ત્યારે વૈભવ પાછળ દોડશો નહીં, ઐશ્વર્ય પાછળ દોડશો નહીં, એ તો બધા પુણ્યના ખેલ છે, ચાલશે, ખતમ થશે તો કાચી મિનિટમાં ખતમ થશે. એને આત્માના મુક્તિ સાથે કોઈ સંબંધ નથી, જ્ઞાન સાથે કોઈ સંબંધ નથી. એટલે કે જે મોહનું બળ ઓછું થયું, એની શક્તિને તાકાત ઓછી થઈ, ભાઈ એ કર તો કામનું છે. છેલ્લે એક ઉદાહરણ આપીને વાતને અહીંયા સમાપન કરે છે કે ભાઈ તારી કિડની ફેલ થઈ ગઈ છે તો શરદીની દવા લેવાનું મૂકને, ઉકલી જાય હમણાં, જો એની તારી એની સાર સંભાળ નહીં લે કિડનીની તો તું ઉકલી જઈશ. શરદી તો તને બચાવી દેશે, મારશે નહીં, પણ આ તો પ્રાણઘાતક રોગ મોહ છે, એ ઘાતક રોગ લાગુ પડ્યો છે, મોહ છે. અને ઓલી બધી શરદીની દવા જેવા બધા ત્યાં તમને આવા વૈભવો બહાર દેખાતા જે છે, એમ લાગે કે બહુ સારું છે, પણ એનાથી તારું કલ્યાણ થઈ શકશે નહીં. જ્ઞાનીઓ બહુ જ કરુણાથી વાતો કરે છે. આ વાત કહેવામાં પણ ક્યારેક આક્રોશ હોય, ક્યારેક આપણને લાગે કે જ્ઞાનીઓ આકરા થઈ ગયા છે, થાય. કારણ છે કે આ જીવને મોહભંગ કરાવવો છે. જે મોહભંગ થયો છે એની અવસ્થા કેવી હોય? એ શાર્પ હોય કે મૂઢ હોય? એ મૂઢ છે, એટલે આકરું થવું પડે. આકરા શું કામ થાય? એ મોહની અંદર સપડાયો છે. કોઈ એવા પાત્રની અંદર મોહમાં સપડાયો હોય, એવા ધંધાની અંદર, કોઈ એવી ભાઈબંધીની અંદર, તો બાપને કડવાવેણ કહેવા પડે કે નહીં? કે તારો મોહ છે, આ તને રખડાવશે, આ ઘાતક છે, આ તારું સત્યાનાશ કરશે, આ માર્ગે જવા જેવું નથી, તું મોહિનીમાં ફસાયો છો, એ સાચો માર્ગ નથી, તને 2-5 વર્ષ સારું લાગશે પણ તું છેતરાઈ જઈશ. એમ જ્ઞાનીઓને કેવું પડે છે કે પામે તેનો સંગ જે આવાની ભાઈબંધી કરે, આવાની દોસ્તારી કરે, આવાનો સંગ કરે, એની અવસ્થા શું થાય? તે બરોબર છે, કોણ? ઓલો નહીં હો, ઓલો શુષ્ક જ્ઞાની નહીં, ઓલાનો જેને હજી જ્ઞાન દશાને આવી નથી, સાધન રહિત થઈ ગયો છે, એની વાત નથી કરી. એનો ભાઈબંધ થાય, એના સંગમાં બેસે અને એની હારે જોડાઈ જાય, એની દશા કરી છે કે પામે તેનો સંગ જે તે બુડે. હવે એની ભાઈબંધીથી જો આ ડૂબવાનો હોય તો ઓલાનું શું થાય? જ્ઞાનીઓ કે છે અમે કહી શકીએ એમ,
ડૂબી રહ્યો છે આનો હાથ છે.
અરે એ તો એવી એની એની ગતિ એવી તીવ્ર નર્ક માટે ગતિ થાય. જ્ઞાનીઓ શબ્દ બોલી શકતા એટલે એણે કીધું કે એના ભાઈબંધની આ દશા થાય, આ આત્મસિદ્ધિ, આ કરુણા. જ્ઞાનીની કૃપાળુદેવની કહેવાની શૈલી કે તું શુષ્ક જ્ઞાની છો એવો મરીશ, બીજો હોય તો કહી દે કે હાથ ન રખુંથી તારો ઠેકાણું પડશે નહીં. પણ એને ન કીધું, એને કીધું કે આનો જે ભાઈબંધ થાય ને એ ભવમાં બુડે, બુડી મરે,
એના ઉપરથી ઓનો માપ નહીં,
એના ઉપરથી ઓલો ક્યાં જાય એ તારે ગણી લેવો. આ મતારથીની અંદર આ શુષ્ક જ્ઞાની અને જ્ઞાન દશા પામે નહીં અને સાધન દશા જે છોડી દે છે એનો સંગ પામનાર જો ભવ ડૂબતો હોય તો આ છોડનારની શું દશા થાય? આ કરુણા, આ શૈલી, આ કહેવાની વાત કે મૂળ વાતના ઉપર તો કહેવું છે પણ એને કહેવા માટે કંઈ શબ્દ મળતા નથી એટલે એ કંઈ અને બોલી શકાય નહીં. જ્ઞાનીઓ કંઈ એટલું બધું ન બોલે અનિષ્ટ, એટલે જ્ઞાનીઓ કહે છે કે એના ભાઈબંધની આ દશા થાય. અહીંયા સમજાવવું છે પેલા શુષ્ક જ્ઞાનીની અવસ્થા અને જેને જ્ઞાન દશા પામ્યો નથી અને સાધન દશા ગુમાવી દીધી છે, આવાના સંકરનાની આ દશા થાય છે. તો જ્ઞાન દશા વિના અને સાધન દશા વિનાના જીવ એ તો અનંત સંસાર રખડી મરવાનો છે, એનો ક્યારે ઉદ્ધાર થશે? એટલી બધી મહત્વની સૂક્ષ્મ ગંભીર વાત મૂકી છે. વિશેષ આપણે આગળ વિચારીશું. સત્પુરુષોનું યોગ પડ જગત
સુધમય જય પ્રણમો ઉદજે પ્રણમો ઉદજે વરજે જય.
પરમ કૃપાળુ દેવ મહાવીર સ્વામી ભગવાન જય.